તારીખ 11/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 922-928 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 429.
આણંદથી મુનિશ્રીએ શ્રી અંબાલાલ પ્રત્યે લખાવેલો પત્ર સ્તંભ તીર્થે આજે અત્રે મળ્યો છે. નંદુજીએ જે પત્ર અંબાલાલભાઈને લખેલો તે એની પહોંચ લખી છે કે ખંભાત થઈને અંબાલાલભાઈએ એ પત્ર અહીંયા રવાણીયા મોકલી આપ્યો છે. એની પહોંચ લખી છે એમને. નડિયાદ અને વસો ક્ષેત્રે ચાતુર્માસ ત્રણ ત્રણ મુનિઓની સ્થિતિ રૂપે હોય તો પણ શ્રેષ્ઠ ફરજ છે. આગળ પણ બે ભાગમાં વહેંચાઈ જવાની વાત લખી છે, એ વાત સ્પષ્ટ કરી છે. પોસ્ટકાર્ડમાં ખાલી એટલી વાત છે. ઓમ પરમ શાંતિ. પછી 923 પત્રમાં પણ એક લીટીનો પત્ર છે અંબાલાલભાઈ ઉપરનો. આજે પત્ર સંપ્રાપ્ત થયો, સાથેના પત્રનો ઉત્તર પત્ર અનુસાર ક્ષેત્રે આજે ગયો છે. શરીર પ્રકૃતિ ઉદય અનુસાર સહજ આરોગ્યતા ઉપર. એ વખતના શરીરની સ્થિતિ થોડી નરમ ગરમ ચાલે છે, અત્યારે કઈક ઠીક છે એમ કેવું છે. એનો કોઈ પત્ર છે જેના ઉપર લખ્યો છે એને મોકલી આપ્યો છે, એની એક નકલ આપી છે. સાથેના પત્રનો ઉત્તર, પત્ર જે આવ્યો છે એ પત્ર મોકલ્યો છે, ઉત્તર પોતે સીધો લખી નાખ્યો છે. અંબાલાલભાઈ બધા પત્રો રાખતા હતા એટલે એમને મોકલી આપ્યો છે. 924 પત્ર છે નંદુજી મુનિ ઉપરનો. આર્ય મુનિઓના ચરણ કમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખવદ 7 સોમવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું. તેરસે જવાબ આપે છે ને, 7મનું પત્ર મળી ગયું છે. નડિયાદ નરોડા અને વસો, નરોડા જો નરોડામાં રાત્રિ કરતા થઈ હતી કોઈ સારી, એ બાબતમાં ઉલ્લેખ કરેલો મનસુખલાલ કિરીટચંદભાઈને. કોઈને જરા વિશેષ ખ્યાલમાં રાખી લીધો. નરોડા છે અમદાવાદ પાસે, રખ્યાલ જાય ત્યારે તો પરું થઈ ગયું છે, એટલે પેલા નાનું ગામ હતું, અત્યારે તો અમદાવાદના પરામાં આવી ગયું છે. નડિયાદ નરોડા, નરોડામાં છે ત્યાં શ્રીમદ રાજચંદ્રની સંસ્થા એક અત્યારે સ્થપાયેલી છે. નડિયાદ નરોડા અને વસો તથા તે સિવાય બીજું કોઈ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આહાર આદિ સંબંધી સંકોચ વિશેષ વાળું ન હોય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિઓ ચાતુર્માસ કરતા શ્રેયસ છે. એક સાથે 6 જણાએ જો એના કરતા બે ગામમાં ત્રણ ત્રણ જો વહેંચાઈ જાય તો સમાજ ઉપર એટલું ભારણ ન આવે. આ વર્ષ જ્યાં તે વિષધારીઓની સ્થિતિ હોય, સાધુ ન કીધા, આ વર્ષ જ્યાં તે વેશધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. સામે સામા કારણ કે પછી કેટલાક માણસો તો ત્યાંની વાત ત્યાં ને ત્યાંની વાત ત્યાં લઈ જાય, એટલે જ્યાં એ લોકો હોય ત્યાં તમારે ચાતુર્માસ ન કરવું, ન હોય એવા ગામમાં ચાતુર્માસ કરવું. આર્જાવોનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માસનું ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તો પણ અડચણ નથી. પરંતુ વેશધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. નજીકના ગામમાં હોય તો પણ માણસો બે પાંચ માઇલ દસ માઇલમાં આવાગમન કરે છે. બે દી અહીંયા આવે, બે દી ત્યાં જાય, પછી ત્યાંની વાત અહીંયા મૂકે, અહીંની વાત આમ કે ક્લેશનું કારણ થાય. વૈશાખ તો જે છે એ બે મહિના જેમ તો બાકી રહે ને. હા, ક્ષેત્રમાં આવી ગયું છે. બે ત્રણ મહિના અગાઉ ચર્ચા કરી લીધી છે. વાતાવરણ જરાક દોડાયેલું હશે એ દિવસોમાં, વાતાવરણ દોડાયેલું હશે એટલે અગાઉથી જ વિચાર કરો. હા, પેલા એવું હતું, ચાર પાંચ ગાઉ સુધી તો માણસ ચાતુર્માસ કરવા કોઈ સાધુ આવ્યા હોય તો સાંભળવા જાય. કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં છે મુનિઓ ચાતુર્માસ રહેતા આરાદીનો સંકોચ વિશેષ ન હોઈ શકે તો તે ક્ષેત્રે ચાતુર્માસ છે મુનિઓ કરવામાં પણ અડચણ નથી. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરવું યોગ્ય છે. સમાજ ઉપર છ જણાનો આહારનો બોજો ન આવે. જ્યાં ઘણા વિરોધી ગ્રહ, નાનું ગામ હોય પાછું, ઘર થોડા હોય, ત્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન કે તે લોકોના રાગ દ્રષ્ટિવાળા હોય ત્યાં, અથવા જ્યાં આહાર આદિનો જનસમૂહનો સંકોચ ભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. એ લોકોના રાગવાળા હોય ને તમારા વિરોધી હોય ત્યાં પણ ન કરવો. અને જ્યાં આહારનો સંકોચ હોય એવા હોય લોકો, ભલે પક્ષપાતી ન હોય, ત્યાં પણ ન કરવું. બાકી સર્વ ક્ષેત્રે સ્વીકારી છે, આટલું એક સૂચના આપી છે. નાના માનાની બાબતમાં ઓલા લોકો પણ એવું હતું, એકદમ આજ્ઞા એ ચાલવા માંગતા હતા. તો આપની આજ્ઞા હોય એ પ્રમાણે અક્ષરસ ચાલવું છે એટલે અગાઉથી પૂછાવે એ બાબતમાં. જ્યાં ઘણા વિરોધી ગ્રહવાસી જન હોય ત્યાં શ્રી કરે છે. આત્માર્થી ને વિક્ષેપ નો હેતુ શું હોય તેને બધું સમાન જ છે. આત્મતા એ વિચારતા એવા આર્ય પુરુષોને ધન્ય છે. જે આત્માર્થી છે એ તો એવા પ્રયોગમાં લાગેલો છે કે ગમે તે પરિસ્થિતિને રાગ દ્વેષનું નિમિત્ત હોય તો પણ એને જ્ઞાતા ભાવે જોવાનો પ્રયત્ન કરે છે. એટલે એને વિક્ષેપનો શું હેતુ હોય એ તો એમ વિચારે કે પૂર્વકર્મ કોઈ એવું હશે અત્યારે એ પ્રકારનું કોઈ પૂર્વકર્મ હશે એટલે કોઈને આમ સૂજ્યું, કોઈને આમ સૂજ્યું, એનો અપરાધ એને. પણ અહીંયા તો માત્ર પૂર્વકર્મ સિવાય અને ભિન્નતા સિવાય બીજું કાંઈ વિચારવાનું રહેતું નથી. ઓમ શાંતિ. તત્વનો વિષય નથી ચાલ્યો, આ રીતે બહારનો સૂચનાઓનો વિષય ચાલ્યો છે. 925 મુનિ શ્રી લલ્લુજી આર્ય મુનિવરોને અર્થે અવિક્ષેપણ સંભવિત છે. વિનય ભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. મુનિવરોને અવિક્ષેપણ એટલે ક્યાંય હવે વાતાવરણ ગમે તેવું હોય તો પણ બહુ વિક્ષેપ, માનસિક વિક્ષેપમાં રહેવા યોગ્ય નથી. વિનય ભક્તિ એ મુમુક્ષુઓનો ધર્મ છે. વિનય અથવા વિનય અને ભક્તિ આ તો મુમુક્ષુઓને ઓછામાં ઓછા હોવા જોઈએ. અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું, અનાદિથી ચપળ એવું મન સ્થિર કરવું, બહુ ચંચળતા રાખવી, પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને એ મનને સ્થિર કરવા જતા એ સામું થાય એ બનવા જેવું છે. અને એ તો એ પ્રયોગે ચડે છે અને પોતાના જે જે પ્રકારના વિભાવો ઘર કરી ગયા છે એ બધા સામે આવીને ઉભા રહીએ. જે જે માન્યતા થઈ ગઈ છે જે અભિપ્રાય બંધાઈ ગયા છે એ બધા સામે આવીને ઉભા રહીએ અને એને તોડવા માટે આત્માર્થનું તે ભૂમિકાનું બળ ત્યાં પ્રયોગ થાય છે. બળનો પ્રયોગ ત્યાં થાય છે તો એ મટે છે, બળનો પ્રયોગ ન થાય તો એ જોર કરી જાય છે. શું અનાદિથી ચપળિયું મન સ્થિર કરવું, પ્રથમ અત્યંતપણે સામું થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ક્રમે કરીને તે મનને મહાત્માઓએ સ્થિર કર્યું છે, સમાયું છે, ક્ષય કર્યું છે, એ ખરેખર આશ્ચર્યકારક છે. સરવાળે પુરુષાર્થ કરીને મહાત્માઓએ એ મન ઉપર પણ વિજય મેળવ્યો છે અને એ આશ્ચર્યકારક છે. કેમ કે મન એટલું ચંચળ અને ચપળ છે કે એને રોકવાનો વિચાર થાય એ પહેલાં તો એ ઘણું આગળ નીકળી ગયું હોય છે, એવી પરિસ્થિતિ હોય છે. એટલે ક્યાંય આત્માનું પરિણામ જ છે, પાંચ ઇન્દ્રિય સિવાયનું મન સાથેના જોડાણ વાળો, દ્રવ્ય મન સાથેના જોડાણ વાળો આત્માનો જ્ઞાન અને આચરણનો વીર્યનો પુરુષાર્થનો જે ક્ષુક્ષમ ભાવ છે, ક્ષુક્ષમ ભાવે છે એ પર્યાય. મુખ્ય કરીને જ્ઞાન છે, એ પુરુષાર્થની ઊંધી દિશા છે અને આચરણ છે. ચારિત્રનો પણ ક્ષુક્ષમ છે, જ્ઞાનનો પણ ક્ષુક્ષમ છે અને વીર્યનો પણ ક્ષુક્ષમ છે. પરિણતિ પ્રમાણે પણ હોય છે, બહુ ભાગ તો પરિણતિ અનુસાર જ જાય છે. પણ એ જે કાર્ય કરે છે એ પરિણતિને વધારે મજબૂત કરે છે, એ પરિણતિનો ઉપયોગ એકબીજાના પૂરક થાય છે. એટલે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરતા હોય, રાગથી ભિન્ન જ્ઞાનમય આત્માનો જે પ્રયોગ ચાલતો હોય ત્યાં મનનો જય થવો સંભવિત છે. બહુ સારી એવી પ્રેક્ટિસ થઈ હોય તેને પ્રારંભમાં તો એ વાત થોડી કઠણ લાગે, પણ જો સારી એવી ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ ચાલતી હોય તો મનનો જય થવો સંભવિત છે. એવું નથી કે મન કાબુમાં ન જ આવે અને ન જ રહે, એવું કાંઈ નથી. એટલો આત્માનો પુરુષાર્થ. નવસો ને 25 થયો, 926માં પત્ર સુખલાલ છગનલાલ વિરમગામ નામના મોક્ષ ઉપરનો છે. મુનિઓને અર્થે અવિક્ષેપ પણ સંભવિત છે, મુમુક્ષુ એ વિનય કર્તવ્ય છે, ત્યાગી હોય એના પ્રત્યે અમુક વિનય તો રાખવો જોઈએ. જે ગ્રસ્તો મુનિઓની સામે ગમે તેમ વ્યવહાર કરતા હોય તો એ તો યોગ્ય નથી, એ તો એની મુમુક્ષુની સામાન્ય ભૂમિકાને પણ યોગ્ય નથી. એટલે એ દિવસોમાં કોઈ મુમુક્ષુ કહેવાતા ધાર્મિક જનો, મુમુક્ષુ એટલે એ પણ પોતાની મર્યાદા છોડીને, વિનય વગેરેની મર્યાદા છોડીને વર્તતા હશે. ક્ષાયોપશમિક અસંખ્ય, ક્ષાયિક એક અનન્ય, અધ્યાત્મ ગીતાનું કોઈ પદ લાગે છે. દેવચંદજીનું છે. સંખ્યાનું માપ કોઈ પદમાં લીધું લાગે છે. ક્ષોપશમના અસંખ્ય હોય છે, ક્ષાયકમાં કોઈ એક અનન્ય હોય છે. એટલી બધી સંખ્યાનો મોક્ષ માર્ગની અંદર તો ક્ષોપશમ અને ક્ષાયકમાં અંતર લાગે છે. મનન અને નિધિધ્યાસન કરતા આ વાક્યથી જે પરમાર્થ અંતરાત્મ વૃત્તિમાં પ્રતિભાસે તે યથાશક્તિ લખવો લખવો યોગ્ય છે. એટલે પ્રશ્ન પૂછ્યો હોય એવી રીતે આ એક પંક્તિ લખી અને એના મનન અને નિધિધ્યાસન પૂર્વક જે આત્મકલ્યાણના હેતુભૂત એવી અંતરાત્મ વૃત્તિમાં જે કાંઈ પ્રતિભા છે પરમાર્થ, તે આત્મકલ્યાણમાં ના દ્રષ્ટિકોણ પૂર્વક અંતરાત્મ વૃત્તિમાં એનો જે અર્થ પ્રતિભા છે તે યથાશક્તિ તમે લખજો. એમની વિચારની ભૂમિકાનો પરીક્ષા થઈ જાય એવો વિષય એમને મેં માટે મૂક્યો છે. એટલે કોઈ કોઈ મુમુક્ષુઓને એવી રીતે માપતા કે આ વાત ઉપર એમનો વિચાર કેમ ચાલે છે, કેટલું વિચારી શકે છે, કેટલું સમજી શકે છે, એટલી વાત એમને આ મુમુક્ષુઓને પૂછાવી છે. વાંચન આ દિગંબર શાસ્ત્ર એની પાસેથી મંગાવતા હતા અને સુખલાલભાઈ પાસેથી દિગંબર શાસ્ત્ર મંગાવતા હતા. મનન અને નિધિ ધ્યાસન, નિધિ ધ્યાસન એટલે એકાગ્રતા પૂર્વક નું ચિંતન, એને નિધિ ધ્યાસન કહે છે. ખાસ કરીને વેદાંતમાં એ શબ્દ વધારે વપરાય છે, નિધિ ધ્યાસન શબ્દ. એ લોકો તો પછી ધ્યાનના કોઈ સ્ટેજને પણ નિધિ ધ્યાસન કહે છે, પણ એ બધો વિકલ્પ જ હોય છે. મનન અને ચિંતન નો વિકલ્પ જ હોય છે. ચિંતન નો એમાં વિકલ્પ હોય છે. હું તો મનન સાથે જ લીધું છે, મનન અને ચિંતન ને 927 કુંવરજી મગનલાલ કલોલ ના એ મુમુક્ષુ છે, એના ઉપરનો પત્ર છે. પત્ર સંપ્રાપ્ત થયો. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. ખરેખર જોઈએ તો, યથાર્થ જોઈએ તો શરીર એક ગુમડું છે, આત્માને શરીર એક ગુમડું છે. જેમ ગુમડું વેદના વેદના આપ્યા કરે, એમાં શરીરમાં કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક ખડખડ રિયાજ કરતો હોય છે. યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારા વેદના જ વેદે છે. શરીર મારફત બીજું કઈ મોટા ભાગે થતું નથી, મોટા ભાગે તો શરીર મારફત વેદના વેદવાનું કાર્ય થાય છે. એમાં અશાતા વેદના વેદવાનું જ કાર્ય લગભગ ચાલતું હોય છે. ક્વચિત સાતા, સાતા તો ક્યારે કજ એમ, ક્વચિત સાતા અને પ્રાય એટલે બહુ ભાગ તો અશાતા જ વેદે છે. જી માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ દ્રષ્ટિવાન સમ્યક દ્રષ્ટિવાન ને જણાય છે. આમ તો શું છે કે શારીરિક અશાતા કરતા આ જીવને જે સંયોગોની ચિંતા છે એ મુખ્ય છે અને એ વધારે છે. પણ એ વાત તો જેનું અંતર અવલોકન છે એને જણાય છે કે આ જીવના માનસિક પરિણામોમાં કેટલી આકુલતા છે, કેટલી બધી દુઃખ વેદે છે, ક્યાં ક્યાં ભય વેદે છે. અને સમ્યક દ્રષ્ટિને એ મુખ્યપણે જણાય છે, કેમ કે એમને તો સહજ જ અંતર અવલોકન હોય છે. જ્યારે શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દ્રષ્ટિવાનને પણ જણાય છે, એને તો દર્દ વધે એટલે કે સ્થૂળ દ્રષ્ટિવાળાને પણ ખબર પડે કે આ પીડા થઈ. પણ માનસિક અશાતા કેટલી વેદે છે જીવ એ બહુ ઓછાને ખ્યાલમાં આવે છે. અને એટલા માટે એનો ખ્યાલ નહીં હોવાથી એની એવી પરિણતિ થઈ જાય છે માનસિક અશાતાને, એમાં ને એમાં જિંદગી નીકળી જાય છે. જીવવિદના પૂર્વે સુદૃઢ બંધનથી જીવે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તીવ્ર અસાતાનો બંધ કર્યો હોય અને એની પીડા પણ તીવ્ર જ થાય તો એ પીડાથી છોડાવવા માટે ઉદય આવ્યા પછી છોડાવવા માટે જગતમાં કોઈ સમર્થ નથી. આ પુણ્યમંત બધા લીધા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ સમર્થ, કેમ કે ઉદય આવ્યો પછી ખલાસ. ઉદયાવળીમાં જે કર્મ આવી ગયા એમાં ફેરફાર નથી થતો. જે કાંઈ તીવ્ર મંદપણું સ્થિતિ વધઘટપણું પ્રકૃતિના સંક્રમણપણું એ બધું જે કાંઈ થાય છે કર્મના ફેરફારો સત્તામાં એ ઉદયાવળીમાં આવ્યા પહેલા થાય છે, પછી તો એને રોકવા કોઈ સમર્થ નથી. અને અંદરની ખબર તો કેવળ જ્ઞાની સિવાય કોઈને પડતી નથી. સત્તાને કેવા ક્યાં કેવા કેવા કર્મો પીડ્યા છે એની તો સદમસ્તને ખબર પડતી નથી. એને તો ઉદય આવે જ ખબર પડે છે. ઉદય આવે એને ખબર પડે ને એ વખતે એ નકાર કરે તો શું કામ આવે? આ જાય છે ને અન્યમતી, બહુ તકલીફ હોય. અત્યારે તો જઈ નહીં જાય છે આ બધા મહુડી બીજે ત્રીજે ઘંટાકરણ અહીંયા ત્યાં ઉદય આકરો આવ્યો છે. હે ભગવાન તમે છોડાવો, હે ભગવાન છોડાવો, કોઈ રીતે છોડાવો. પણ ઉદયમાં આવેલાને કોઈ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર જિનેન્દ્ર કોઈ છોડાવી શકે એવો નથી. એ તો ભોગવે છૂટકો છે. આ છોડાવવા માટે જાય છે ને એમાં શું ફેરફાર થાય? હા આપણે તો વાજુમાં થઈ ગયા છે બરાબર. ધંધુકા પાસે 14 જણા મરી ગયા છે. એમાં એક ભાઈ તો બારણા પાસે હતા. એક્સિડન્ટ તો ઓફ સાઈડ માં થયેલો છે, પોતાની સાઈડ માં નથી થયો. દરવાજા પાસે હતા એટલે સાઈડ બચી ગયા. એ તો કુદરતી જ બચવાની સ્થિતિ હતી. આમ ઘંટાકર્ણ મહાવીર ના હિસાબે બચી ગયા. એના એ ભક્ત હતા, બહુ માનતા હતા એટલે જો એ બચી ગયા. ઠીક સ્વામિનારાયણ માટે જતા હતા છે ને ગાંધીનગર માં ત્યાં આગળ છાપા વાળા પણ એનો ધંધો ચલાવવા માટે ગ્રહિત મિથ્યાત્વને કેવી રીતે પોષે છે. આ દેરાવાસી જૈન છે, ગુજરાત સમાચાર વાળો છે, એ દેરાવાસી જૈન છે. શાંતિલાલ શાહ એને છાપું 5-25-50 કે 200-500 હજાર માણસ વધારે વાંચે, કરોડપતિ માણસો હોય છે એમાંથી મળવાના છે. એને નફો એનો ગણો તો 200-500 રૂપિયા થી વધારે નહીં હોય. પણ કેવા ગ્રહિત મિથ્યાત્મને અનુમોદન આપે છે, પોષે છે. મુસલમાન નું છાપે છે ઘંટાકરણ ને ક્યાં વાત કરો. આ છાપા વાળા ધંધો ચલાવવા માટે તાજિયાના ફોટા બીજું ત્રીજું પછી વઘારીને નથી લખતા, વઘાર કરીને. હું હિન્દુ મુસલમાન ને ફલાણો બધા બહુ માને છે, ચમત્કાર થયો ને આ થયો તે થયો. ચમત્કારના પ્રસંગો તો લોકોને બહુ ગમે, કુતુહલ વૃત્તિ છે. પોતાનું છાપું ચલાવવા માટે એવા ગ્રહિત મિથ્યાતને પૂછે, એવા ગ્રહિત મિથ્યાતને પૂછે. અત્યારે થોડાક રૂપિયા આવે હારા લાગે, પણ ક્યાં જઈશ એની ખબર નથી. એના ફળમાં ક્યાં જઈશ ખબર નથી. આવા ખોટા ધંધા લઈને બે જાય. ઠીક છે. આ તો શું વિચાર આવ્યો કે ઉદય ને તો કોઈ રોકવા સમર્થ નથી. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓ એમ માને છે કે અમારા આરાધ્ય દેવ છે એ અમને બચાવી લે છે, વાતમાં કઈ માલ નથી, એકનું પાખંડ ચાલે છે, આ બધું જગતમાં એકલું પાખંડ ચાલે છે. સમજણ જ નથી, મૂળ તો દર્શન મોહની સમજણ હજી આપણે ગુરુદેવે આટલા આટલા ઢોલ ટીપ્યા તો અહીંયા આપણે ત્યાં ઠેકાણા નથી, તો બિચારાને શું દયા ખાવી આપણે. પિસ્તાલીસ વર્ષ સુધી દર્શન મોહનનો પ્રતિપક્ષ, દર્શન મોહનનો પ્રતિપક્ષ હજારો પડખેથી ગુરુદેવે ખુલ્લું કર્યું, તો હજી અહીંયા બધી એવી ગડબડ ચાલે છે. ભાઈ કહ્યું હતું ને ગુરુદેવની શતાબ્દી વખતે લગભગ 35-40 ગાડીઓ લઈ મુંબઈથી નીકળ્યા હતા, કે એમાંથી ઘણી ગાડીઓમાં જલારામનો ફોટો, સાંઈબાબાનો ફોટો અને લક્ષ્મીજી ને બીજા ત્રીજા માતાજીના બધા કુદેવના ફોટાવાળી ગાડીઓ હતી આપણા લોકોને. આ હાલત પછી આપણી છે, આટલું ગુરુદેવે પોકારી પોકારીને કીધા પછી. જીવને સંયોગની અનુકૂળતામાં સુખ છે એ સંસ્કાર છોડવા બહુ તકલીફ પડે છે. આ એમાંથી બધું ગ્રહિત ઉભું થાય છે, આ તો અગ્રહિત છે. સંયોગમાં સુખ છે એ તો અનાદિનું અગ્રહિત છે. પછી અગ્રહિત મિથ્યાત્વ તીવ્ર થાય છે, એટલે પછી અગ્રહિત માંથી ગ્રહિત માં વિયો જાય છે. રાજા તથાનક વાસી છે, પણ અત્યારે તો દેરાવાસીમાં એટલું ગરી ગયું છે ને દિગંબરોમાં એટલું ગરી ગયું છે. અત્યારે મને લખ્યું છે કે વર્તમાનમાં મુમુક્ષુઓનું અને મુનિઓનું સ્વરૂપ જોઈને અમને આશ્ચર્ય થાય છે, એમ લખ્યું છે એક પત્રમાં, કે અત્યારના મુમુક્ષુઓ જે કહેવાય ને અત્યારના જે સાધુઓ કહેવાય એનું સ્વરૂપ જોઈને અમને તો એ લોકોને જોઈને જ આશ્ચર્ય થાય છે. આવા છે એમ થાય છે, ઠીક છે, એવું લખ્યું છે. એને કોઈ રોકવા સમર્થ નથી, તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ, એ તો એને વેદે છૂટકો છે. અજ્ઞાન દ્રષ્ટિ જીવો ખેદથી વેદે, તો પણ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. એ વખતે ઘણા દુઃખી થઈને વેદે, એનો નકાર કરીને વેદે, આ ન જોઈએ મારે, આ ન જોઈએ, તો પણ એ કાંઈ ઘટી જાય એને લઈને, કે એને લઈને એનો અભાવ થાય, એવું કાંઈ બને નહીં. અને સત્ય દ્રષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે, તો તેથી તે વેદના કાંઈ વધી જતી નથી. અને સમ્યક દ્રષ્ટિ જીવો એને સંપરિણામે વેદે, શાંત ભાવે વેદે, એટલે સંપરિણામે વેદે, તો એથી કઈ વેદના એને વધી જવાની નથી. જો વેદના તો જે ઉદય આવ્યો એ પ્રમાણે જ ઉત્પન્ન થવાની છે. વર્તમાનમાં કેવી રીતે એને અનુભવવી, વેદવી, ભોગવવી, એ પોતાના સ્વતંત્ર પુરુષાર્થ ઉપર આધારિત છે. સંપરિણામે એટલે દુઃખી થયા વગર જ્ઞાતા રહીને, વિષમ પરિણામે નહીં, ખેદ કરીને નહીં, નાતા રહીને ભોગવાઈ જાય. ના, શુદ્ધ ઉપયોગ ન થાય તો પણ જ્ઞાતા પણે, સ્વવિકલ્પ દિશામાં પણ જ્ઞાતા પણ પ્રગટ છે જ્ઞાનીને. શુદ્ધ ઉપયોગ છે એટલી જ જ્ઞાન દશા નથી, અથવા એટલી જ સમ્યત્વ દશા નથી. સમ્યક દર્શન ને શુદ્ધ ઉપયોગમાં અને અશુદ્ધ ઉપયોગમાં સમવ્યાપ્તિ છે. આ પંચાધ્યાયનું વિધાન છે. સમ્યક દર્શન ને શુદ્ધોપયોગમાં અને અશુદ્ધ ઉપયોગમાં સમવ્યાપ્તિ છે, વિષમ વ્યાપ્તિ નથી. એ શુદ્ધોપયોગમાં પણ વ્યાપે છે સમ્યક દર્શન, અને અશુદ્ધ ઉપયોગમાં પણ વ્યાપે છે સમ્યક દર્શન. હા, જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે. જ્ઞાતા દ્રષ્ટા રહે તેથી કઈ વિજ્ઞા વધી જાય એમ નથી બનતો, પણ નવીન બંધનો હેતુ થતો થતી નથી. જ્યારે ખેદખીન થઈને વિદે તો એ નવીન અસાતા બંધનો હેતુ થાય છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને નવું અસાતા બાંધવાનું કારણ નિમિત્ત પડે છે. જ્યારે સાચી દ્રષ્ટિમાં એટલે ભિન્ન પડેલા પરિણમનમાં તે નવીન બંધનું કારણ થતું નથી. મુમુક્ષુ જેટલો પ્રયત્ન કરે ભલે સમપરિણામ ન થાય, પણ સમપરિણામ રહેવાનો જે પ્રયત્ન છે એ મુમુક્ષુને કર્તવ્ય છે. વસ્તુ પ્રયત્ન સાધ્ય છે, સંભાવની દશા એ પ્રયત્ન સાધ્ય છે. તો જે સમપરિણામે સમ્યક દ્રષ્ટિ થયા એ ક્યાંથી થયા? કે પહેલા એને પુરુષાર્થને પ્રયત્ન કર્યો હતો, એના ફળ સ્વરૂપે થયા છે. આપણે મુમુક્ષુ દશામાં જે ભેદ જ્ઞાન લઈએ છીએ એ જ વાત છે. ભેદ જ્ઞાન છે એ પુરુષાર્થ અને પ્રયોગ છે, અને જે સમ્યક દ્રષ્ટિને એના ફળમાં શુદ્ધોપયોગ થઈને ભેદ જ્ઞાન ચાલુ થયું એ પૂર્વ પ્રયોગનું ફળ છે. બંનેનું નામ એક દેવાય છે, એક પ્રયત્ન દશા છે અને એક એની ફળ દશા છે. અને ફળમાં પણ નવો પ્રયત્ન, આગળનો પ્રયત્ન ચાલુ હોય છે, જેના ફળમાં ઉત્કૃષ્ટ દશા આવે છે, પછી આગળ આગળની દશા ઉત્પન્ન થાય છે, એમ છે. એટલે એ તો જ્ઞાનીને હોય ને અમારે ન હોય એમ માથેથી કાઢી નાખવાનું નથી. કે સમપરિણામ તો જ્ઞાનીને થાય, સત્ય દ્રષ્ટિવાનની વાત લીધી તો સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. અમારે ક્યાં જ્ઞાન છે ને અમારે ક્યાં સમ્યક દર્શન છે, માટે અમને સમપરિણામ ક્યાંથી થાય? અમને તો રાગદ્વેષ જ થાય ને, એમ નથી લેવાનું. તે પણ પુરુષાર્થ કરવાનો છે. જ્યારે જ્યારે અસાતાનો ઉદય આવે ત્યારે વિશેષ કરીને ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાનો અવસર એ હોય છે. અને એ વખતે જો પુરુષાર્થ કરવામાં આવે તો એ પુરુષાર્થ ત્યારે વિશેષ કરીને ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવાનો થાય, ભેદ જ્ઞાન થાય ને. માટે સંસારમાં તો પ્રતિકૂળતા આવી એ જ જીવને તરવા બરાબર છે, એ જે લખે છે એ બરાબર છે. એ પુરુષાર્થનો કાળ છે. બધા પછી આનુષંગિક પરિણામ ભાવના વગર તો પ્રયોગ થાય નહીં. સત્પુરુષનો યોગ તો પોતે અજાણ્યો છે એટલે ચાહે જ, એમાં તો કાંઈ પ્રશ્ન રહેતો નથી. પોતે અજાણ્યો હોય અને સત્પુરુષનો યોગ ન ચાહે તો એને ખરેખર તો તરવાની ભાવના જ નથી. એમ બતાવે છે કે એને હજી ખરેખર તરવાની ઈચ્છા થઈ નથી, હજી એને રખડવું છે, એનો અર્થ એમ થાય છે. પૂર્વની બળવાન નિર્જરા થાય છે, નવીન બંધનો તો હેતુ થતી નથી એ વેદના. પણ પૂર્વની જે નિર્જરા કર્મનો ઉદય છે એમાં બળવાન નિર્જરા થાય છે એટલે શું થાય છે કે કેટલાક અસાતા જે સત્તામાં રહેલા કર્મો છે એ જો પુરુષાર્થ કરે તો એની સ્થિતિ એકદમ ટૂંકાઈને એ ખરી જવામાં આવી જાય છે. જો ઉદય કાળે પુરુષાર્થ હોય તો ઉદયમાં આવ્યા એટલા જ ખરે એમ નથી. બળવાન નિર્જરાનું કારણ એ લખે છે કે જે ઉદયમાં ન આવ્યા હોય એ ઉદયમાં આવીને ખરી જાય, ઝડપથી ઉદયમાં આવીને ખરી જાય, એની સ્થિતિ ટૂંકાઈ જાય એકદમ. એટલે એવી રીતે પુરુષાર્થ છે એ ઉદયમાન અને ન ઉદયમાં આવ્યા હોય એને એવા ઘણા કર્મોને નિર્જરવાનું કારણ બને છે. નિર્જરા તો ઉદયમાં આવ્યા એની તો સ્વવિપાક નિર્જરા તો બધાને ચાલુ છે, પણ જે પુરુષાર્થમાં આવે એને થોડી વધારે નિર્જરા થાય છે. પણ એ કેવડી ગમે છે, સમ્યક દર્શન પહેલાની કેટલી થાય, સમ્યક દર્શનમાં કેટલી થાય, પછી પાંચમે કેટલી થાય, એ બધું કેવડી ગમે છે, થાય છે એ વાત જરૂર છે. પુરુષાર્થની સામે પુરુષાર્થનું ફળ રોકડું છે, પ્રયોગનું અને પુરુષાર્થનું ફળ રોકડું છે. અને જે આત્માઓ પુરુષાર્થે ચડ્યા, પ્રયોગે ચડ્યા, એ તો છોડે નહીં પછી એને, કેમ કે એને તો રોકડું ફળ મળવા માંડ્યું. એક માણસ વેપાર કરે ને નફો સાંજે દેખાવા માંડે રોજ, એ કેટલો બીજે દિવસે મસ્તી દુકાન ખોલે. હે, આજે દુકાન ખોલ્યો ને આજે રોકડો વેપાર થયો અને રોકડો નફો આજે આવી ગયો પેટીમાં, હે, તિજોરીમાં. એટલે કાલે હોશ ચડે તો સીધી વાત છે. પ્રત્યક્ષ લાભ છે, એ પ્રત્યક્ષ લાભ જીવને વધારે પ્રેરિત કરે છે, વધારે લાભ લેવા માટે પ્રેરિત કરે છે, જીવનો સ્વભાવ છે. લાભ લેવો એ જીવનો સ્વભાવ છે. દ્રવ્ય આત્મલાભ પરિણામી કહો, દ્રવ્ય પોતે જ આત્મલાભ સ્વરૂપ છે. એટલે લાભ તો એનો ધર્મ સ્વરૂપ છે, એ તો સ્વરૂપ બાજુ તો એને ઢાળ મળે દોડવાનો, એવી વાત છે. હા, એવું મને, એટલે એ વખતે જે કષાયની મંદતા છે એમાંથી વિશેષ ઊંચા પુણનો બંધ પડે છે. જેટલા ભાગે, જેટલા ભાગે સંપરિણામ, મિશ્ર ધર્મ છે ને સમ્યક દ્રષ્ટિને, તો વિતરાગતા છે અને સંપરિણામ છે, એટલે નિર્જરા થાય છે. હા, એને ઊંચું બંધ, એને પુણનો બંધ પડે, એને વિશેષ કરીને કષાયની મંદતા વિશેષ થાય છે પુરુષાર્થના કાળમાં, કેમ કે એને સમ્યક પુરુષાર્થ જે નથી, સમ્યક પુરુષાર્થ નથી, એટલે એને કષાયની મંદતા વિશિષ્ટ પ્રકારની છે. સન્મુખતાના પુરુષાર્થમાં જે કષાયની મંદતા છે એનો પ્રકાર બહુ ઊંચો છે, એટલે એને બહુ ઊંચા પ્રકારના પુણ્યબંધ થાય છે. મુખ્યપણે એમ જેવું બરાબર. પણ આત્માર્થી જીવ સન્મુખતાના પુરુષાર્થ વાળો એવા પુણ્યને પણ ઈચ્છતો નથી કે ચાહતો નથી, એની વિશેષતા છે. તો આત્માર્થી ન રહીએ, તો આત્માર્થી ન રહીએ. એટલે આત્માર્થીને એ જ કર્તવ્ય છે, એટલે એવો પ્રકાર છે એમ, એવો પ્રકાર આત્માર્થીએ કર્તવ્ય છે, બીજો પ્રકાર કર્તવ્ય નથી એમ લેવું. આ લાઈન ઉપર આત્માર્થીએ જાવું, અશાતાની વેદના આવે ત્યારે આ લાઈન ઉપર જવું. હા, સંભાવે વેદવું અથવા સંભાવે વેદવાનો પુરુષાર્થ કર્તવ્ય છે, પ્રયોગ કર્તવ્ય છે. બહુ બહુ જ સૂક્ષ્મ પરિણામો અને મુમુક્ષુને જે થતા પરિણામો એના ઉપર માર્ગદર્શનનો તો અસાધારણ ગ્રંથ છે. આપણે જે ઓલા પાંચેક સંકલન બહાર પાડ્યા છે એમાં માર્ગદર્શનનો જે સંકલન છે એને પથ પ્રદર્શક નામ આપ્યું છે, પથ પ્રકાશક નામ આપ્યું છે, પથ પ્રકાશ. એમાં ગુરુદેવના રચનામૃતોમાંથી મહેશ્રીના, સુગાનીજીના અને શ્રીમદજીના, એમાં વધારે સંખ્યા શ્રીમદજીના મળ્યા છે. એમાં એ વર્ગના વચનામૃતો વધારે સંખ્યામાં એમના મળ્યા છે, ત્રણેય ચારેયમાં. એ વિષય ઘણો આવ્યો છે એમના વાણીમાં, એ વિષય વધારે વધારે પ્રમાણમાં. હવે એક આત્મભાવનાનો પારિગ્રાફ અઢી લીટી છે, બહુ સારી છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું. જો જ્ઞાયક શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. જ્ઞાયક એવો હું નિત્ય શાશ્વત છું. આ વેદનાનો ઉદય છે એ તો માત્ર પૂર્વકર્મની છે, આ વેદના તો માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવા તે સમર્થ નથી, અથવા મારા અવ્યાબાદ સ્વરૂપને બાધા પહોંચાડવા પણ તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી, માટે એનું દુઃખ મારે કરવા યોગ્ય નથી, એનો નકાર મારે કરવા યોગ્ય નથી, એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય. જુઓ, આ પ્રેક્ષા એટલે અવલોકન કરવું, શું તો ઓબ્ઝર્વ, પ્રેક્ષ એટલે ઓબ્ઝર્વ કરવું, અવલોકન, એવું અનુપ્રેક્ષણ આત્માર્થીનું હોય છે. ક્યાં અવલોકનનો વિષય આવે છે? એવા વિચાર હોય છે, એમને ન લીધું અહીંયા, નહીં તો વિચાર શબ્દનો પ્રયોગ તો એ ઘણો કરે છે, છતાં અહીંયા અનુપ્રેક્ષણ શબ્દ લીધો છે, કેમ કે ઉદય છે ને, વર્તમાન ઉદય છે, તો ઉદયની સામે અનુપ્રેક્ષા છે, અને એમ કે છે, શું હું ભિન્ન જ્ઞાયક છું, શાશ્વત છું, નિરાબાદ ચૈતન્ય છું, શું મારા ચૈતન્યને કોઈ બાધા પહોંચાડે એ પ્રશ્ન નથી, વેદનાની સત્તા જ નથી ને, મારા ચૈતન્ય સ્વરૂપમાં વેદનાની સત્તા જ નથી ને, અને વેદનાની સત્તામાં મારું ચૈતન્ય નથી ને, બંને એકબીજાની સત્તામાં બિલકુલ સદંતર નથી ને, એવું અવલોકન હોય છે, એમ છે એમ જોવે છે, એમ છે એમ જોવે છે. અરે મને વેદના થઈ, એ પોતામાં વેદનાને જોવે છે, નહીં હોવા છતાં, ચૈતન્યમાં વેદનાનું અસ્તિત્વ નહીં હોવા છતાં અજ્ઞાનીને પણ તે પોતામાં જોઈને દુઃખી થાય છે. જ્ઞાની નથી એને નથી એમ જોવે છે, આત્માર્થી નથી એને નથી જોવાનો પ્રયાસ કરે છે. જે અનાદિથી ઊંધા સંસ્કાર છે કે મારામાં વેદના છે, એનો અભાવ કરવાનો પ્રયત્ન કરે છે. એ તદ જેવો પ્રયત્ન કરે એવું ફળ મળે, તો સીધી વાત છે. એ બહુ પ્રયોગ માટે સારામાં સારો અવસર છે. વેદનાનો પ્રયોગ શીખવો હોય એમને તો આમના પત્રોમાંથી કોઈ કોઈ જગ્યાએ બહુ સારો માર્ગદર્શન મળે છે, ઘણું સારું માર્ગદર્શન મળે છે, પ્રેરણા મળે છે. બહુ સારો વિષય. હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, શાશ્વત છું, વેદના માત્ર પૂર્વકર્મની છે એટલે હું આત્માની નથી, પણ એ મારા સ્વરૂપનો નાશ કરવા કે બાધા કરવા સમર્થ પણ નથી. અચલિત ચૈતન્ય છે, મારા ચૈતન્ય સ્વભાવમાંથી ચલિત કરવા વેદના સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી, માટે એનો નકાર કરવો, એનો અણગમો કરવો એ કઈ જરૂર નથી, માત્ર જ્ઞાતા ભાવે રહી જવું આ પ્રકારનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. જ્ઞાન છે એનો સ્વભાવ ધર્મ જ્ઞાતાપણે રહેવાનો છે, અને જ્ઞાતાપણે રહેવું એ મારું સ્વરૂપ હોવાથી હું એમ રહું, ન રહેવાય તો એમ રહેવાનો પ્રયત્ન કરું, બસ આટલું ટૂંકું ને ટચ છે. કોઈ પણ ઉદયના પ્રસંગમાં, આ તો અસાતા વેદની લીધું, કોઈ પણ ઉદયના પ્રસંગમાં માત્ર જ્ઞાતા રહેવું એમ પુરુષાર્થ કરે તો કોણ એને રોકે છે? કરવા ચાહે, કરવા ધારે અને કરે તો એને કોણ રોકે? પોતે કરતો નથી, કરવા ધારતો નથી, માટે થતું નથી. આ સીધી વાત છે. લ્યો, પુરુષાર્થ કરે તો એને કોણ રોકે? આવું અનુપ્રેક્ષણ હોય છે, આવો પ્રયોગ છે આ, અને એટલા માટે ક્યારે પણ અસાતા વેદનીનો ગભરાટ ક્યાંય થોડો પણ લાવવા જેવો નથી. અસાતા વેદની આવો તો ભલે આવો, આવો તો ભલે આવો, નહીં આવે તો અમે ઉદીર્ણા કરશું, નહીં આવે તો અમે ઉદીર્ણા કરશું, પણ આ ભિન્ન રહેવાનો પ્રયોગ કરવો છે એ વખતે વધારે સારી રીતે કરી શકાય છે, એવો પ્રયોગ છે. 927 થયો, 928. આર્ય ત્રિભુવને અલ્પ સમયમાં શાંત વૃત્તિથી દેહોત્સર્ગ કર્યાના ખબર ફ્રુટ થયા. જુઓ, આ તો કૃપાળુદેવની હયાતીમાં કેટલા ગાલતા થઈ ગયા છે. ખંભાતના ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ તો બે ખાસ હતા. ત્રિભુવનભાઈ તો 33મું વર્ષ થયું, એમને પહેલા બી ગયા છે. જુઓ, ના અંબાલાલભાઈ ત્યાર પછી ચાર વર્ષ અલ્પ સમયમાં શાંત વૃત્તિથી. જુઓ, આ સત્સમાગમનો ફાયદો છે. દેહોત્સર્ગ કર્યાના ખબર શ્રુત થયા. સુશીલ મુમુક્ષુએ અન્ય સ્થાન ગ્રહણ કર્યું. કેવો શબ્દ વાપરે છે! આ સ્થાન છોડીને બીજું સ્થાન એને પકડ્યું. એ કોઈ કુદરતના ક્રમમાં બીજો કોઈ ફેરફાર થઈ શકે એવું નથી. સુશીલ બહુ સારા મુમુક્ષુ હતા. મુમુક્ષુ તરીકે યોગ્ય મુમુક્ષુ હતા. આ સ્થાન છોડી દીધું, બીજું સ્થાન અત્યારે ગ્રહણ કર્યું છે. હા, શાંત વર્તેથી. એટલે લગભગ એમ તો આપણા મુમુક્ષુઓમાં જેને કાંઈ પરિચય થયો છે, કાંઈક રુચિથી સાંભળ્યું છે, એને ધ્યાન સારો થાય છે. એ વખતે મરી જઈશને, મરી જવાની જે ભયને આકુળતા થાય, આકુળતા એને ન થાય. એ વખતે પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કરે. જે એને સાંભળ્યું છે, વિચાર્યું છે, એના લક્ષમાં આવ્યું છે, એને એ લક્ષમાં વધારે લે. જેટલી મૂડી હોય એટલો વેપાર થાય, તો સીધી વાત છે. અને કોઈ તો વધારે પણ કરી શકે છે. આ તો નવો અંદર મૂડી છે, અને બહાર કાઢે કોઈ તો પ્રયત્ન કરે એટલો થાય એવું છે. યોગ્યતા, તે કાળની યોગ્યતા અનુસાર પરિણમન હોય છે. જીવના વિવિધ પ્રકારના મુખ્ય સ્થાનક છે. અનેક પ્રકારના, વિવિધ પ્રકારના એટલે અનેક પ્રકારના મુખ્ય સ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રિંશદાદિકના સ્થાન છે. ત્રિંશદાદિક નો અર્થ કર્યો છે કે પાછળ? ત્રિંશ એટલે આમ તો 33 છે, આદિકના સ્થાન છે. 33 સ્થાનો કહ્યું શાસ્ત્રમાં, કોઈ 33 નું ત્રિંશ નો અર્થ તો 33 જ થાય છે. ત્રણ અને ત્રીસ એટલે 33 થયા ને 3 વત્તા 30 સંસ્કૃતમાં એ પદ્ધતિ છે. અષ્ટ શત એટલે 108, 8 વત્તા 100, 8 સહસ્ર એટલે 1008. આપણે નથી આવતા ભગવાનના 8 સહસ્ર નામ છે, 1008 નામ છે. એમાં ભેદ હશે. મનુષ્યમાં ચક્ર, દેવલોકમાં આટલા લીધા. મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિક આદિના સ્થાન છે. આ પુણ્યના મુખ્ય સ્થાનો. ત્રિંચમાં પણ ક્યાંય ઇષ્ટ ભોગ્ય ભૂમિ આદિ સ્થાન છે. આ પુણ્યવંત જે હોય છે, ત્રિંચો ભોગભૂમિના ત્રિંચો થાય છે, એ બહુ પુણ્યવંત હોય છે, એને અશાતા નથી થતી. શું પછી આ નાગેન્દ્ર હોય છે નીચે, શું તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિસંદેહ છે. આ જગતમાં જેટલી પુણ્યની પદવી છે એ બધી અસ્થિર છે, એને છોડે છૂટકો છે. એ કોઈ શાશ્વત પદ જીવનું નથી કે ચક્રવર્તી થયો એટલે કાયમ ચક્રવર્તી રહેવાનો છે, ને 33 સાગરનો દેવ થયો એટલે કાયમ ત્યાં દેવપણે રહેવાનો, ઇન્દ્ર થયો એટલે ઇન્દ્ર રહેવાનો છે, એમ કાંઈ નથી. એને છોડે છોડશે.
અલ્પતાનો મોક્ષ
આમ તો શું ખબર પડે, પણ એમ કે ભલે કોઈ એમને પ્રતિકૂળ નહીં, પ્રતિકૂળતા નહીં હોય, પણ આથી મોટા મોટા પુણ્યવંતને છોડવાનું છે તો પછી આને છોડ્યું એમાં શું, એમ કદાચ કોઈ બારમાં અનુકૂળતા વાળા હશે તો કે આથી પણ મોટા મોટા પુણ્યવંતોને એની પદવી છોડવી પડે છે. શું આપણે નથી કહેતા કોઈ વડાપ્રધાનને હેઠા ઉતરી જવું પડે છે ખુરશી ઉપરથી, પછી બીજાનું શું કેવો કાળ આવ્યો છે, પણ જોવો ને હે કેવો કાળ આવ્યો છે, બહુ વિપરીત જબરદસ્ત કાળ છે. જીવોના પરિણામ કઈ મલિન થાય છે, રાજકારણ તો હદ છે, બહુ ખરાબ કાળ છે. અત્યારે છેલ્લા 10 વર્ષમાં તો બહુ ઝડપી ગડબડ થવા માંડી છે. એ બધી પુણ્ય મનુષ્યમાં 63 સલાકા છે, એ મનુષ્યમાં. પાછા દેવલોક ના પુણ્ય પદવી જુદી, નીચે અતિરિયંત ની જુદી. સો ઇન્દ્રોમાં બધા આવી જાય છે, ત્રણેય લોકના સો ઇન્દ્રોમાં બધા આવી જાય. તે સર્વ સ્થાનને જીવ છાણશે નહીં, પણ એના સ્થાન જ નથી, જીવના સ્થાન નથી, એ સ્વભાવના સ્થાન નથી, વિભાવના ફળ છે. બધા સ્વભાવના ફળ નથી પણ વિભાવના ફળ છે, અને એ કઈ જીવને રહેવા યોગ્ય સ્થાન પણ નથી. ભલે ગમે એટલા મીઠા લાગતા હોય, સારા લાગતા હોય, પણ એ રહેવા યોગ્ય તો સમર્થ દ્રષ્ટાંત એટલા માટે જ્ઞાની પુરુષો આપે છે કે હવે તારી પાસે શું છે, હવે આ ચક્રવર્તી ને દેવલોકના ઇન્દ્ર પાસે તો તું ભિખારી જેવો છો, ફાટેલી ગોદડી નથી તો એની એની અપેક્ષા એ તો તારી પાસે, અને આટલી મમતા કરીને હું પડ્યો છું એમ કે છે. જયારે આવા સંયોગો વાળાને એના સ્થાન છોડવા પડશે ત્યારે તારે હવે મમતા કરીને શું કરી લેવાનું છે, એ તો કે મમતા કરીને શું સાધવું છે, તારે દુર્ગતિ સાધવી છે એમ પૂછે છે. એ મમતા કરીને તારે શું દુર્ગતિ સાધવી છે, શું કરવું છે તારે, વિચાર તો કર જરા કે એમ કે છે. એ કઈ મમતા કરવા યોગ્ય સંયોગો છે નહીં. અને અત્યારે તો બહુ વિચિત્ર પરિસ્થિતિ છે. પહેલા તો કુટુંબ ભાઈ એટલે તો એમ લાગતું હતું કે ભાઈ એટલે ખરેખર ભાઈ જ હોય, એ ભાઈ નું નામ જ એને એવી રીતે આપ્યું છે, એ ભાઈ જ રહીએ કાયમ માટે. કુટુંબ એટલે બધા એને એનું એક સંપો, એનું નામ કુટુંબ કહેવાય. અત્યારે તો કુટુંબ હોય તો સંપ નો હોય ને, ભાઈ હોય તો મેળ નો હોય ને, મુમુક્ષુ નું કુટુંબ હોય તો એમાં સંપ નો હોય ને, બધું ઊંધું ચાલ્યું છે એકદમ. નામ જ રહી ગયા છે, બાકી વાતમાં કઈ માલ છે નહીં. તોય આજે મમતા કરે છે પાછો. એક તો પરિસ્થિતિ બિલકુલ નામને અનુકૂળ નથી, તો આજે પાછો મમતા કરીને મરે છે ને જાય છે અધોગતિમાં. મારું ઘર ને મારું કુટુંબ ને મારું ફલાણું મારું ફલાણું, મમતા કરવાનું કુદરતે મમતા કરવા યોગ્ય પરિસ્થિતિ નથી. અનુકૂળ ચાલે બધા ત્યારે તો માણસને દેખાય નહીં ને, એમ લાગે ભાઈ મારા છે તો મને અનુકૂળ ચાલે છે, મારે કેવી રીતે છોડે એને. પણ હવે કોઈ અનુકૂળ છે નહીં, આખું જગત તારાથી પ્રતિકૂળ હાલે છે, હું તારે મમતા કરીને કામ છે એવું છે. એટલે સર્વ સ્થાનને જીવ છાણશે નિસંદેહ છે. આ તો બધા એવા પુણ્યવંત છે, બધું એને અનુકૂળ હોય બધું, તો એ મમતા કરતા નથી. જ્ઞાની હોય એ જ્ઞાની ગમે એ કરે, જ્ઞાની હોય એ મમતા કરતા નથી. ચક્રવર્તી ઇન્દ્ર આદિ જ્ઞાતિ ગોત્રી અને બંધુ આદિ એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે. અનુકૂળ હોય એવી જ્ઞાતિ ગોત્ર અને ભાઈઓ બંધુ આદિ જે કુટુંબ પરિવાર બધું એ ગમે એટલું અનુકૂળ હોય તો એનો અશાશ્વત અને અનિત્ય એવો વાસ છે. અત્યારે તો મમતા કરવા જેવું રહ્યું જ નથી, અમસ્તી મમતા કરવા જેવું રહ્યું નથી કાંઈ. એટલે જીવને પોતાના હિતનો વિચાર નથી. એનો અર્થ શું છે કે જીવને પોતાના હિતનો થોડો પણ વિચાર નથી, થોડો વિચાર નથી જીવને, શું એવી પરિસ્થિતિ થઈ છે. ત્રિભુવનભાઈ દેહાંત કર્યો છે ને, ત્રિભુવનભાઈ નો દેહ છૂટ્યો છે, એના અનુસંધાનમાં એ લખાણ લખ્યું છે. સામેના પાને આર્ય ત્રિભુવન ને, હા 930માં સામે પાને આર્ય ત્રિભુવન ને સુખલાલ છગનલાલ ઉપર નો છે. દેવોત્સર્ગ કર્યા ના ખબર તમને મળ્યા તેથી ખેદ થયો, તે યથાર્થ છે. આવા કાળમાં આર્ય ત્રિભુવન જેવા મુમુક્ષુઓ વિરલ છે. બહુ યોગ્ય જીવ છે, પાત્ર જીવ છે. દિન પ્રતિદિન શાંત અવસ્થા એ કરી તેનો આત્મા સ્વરૂપ લક્ષિત થતો હતો. ઠીક, સ્વરૂપ લક્ષ થાય એવી એની યોગ્યતા થઈ હતી. કર્મ તત્વને સૂક્ષ્મપણે વિચારી નિધિધ્યાસન કરી આત્માને તદ અનુયાયી પરિણતિનો નિરોધ થાય એ તેનો મુખ્ય લક્ષ્ય હતો. વિશેષ આયુષ હોત તે મુમુક્ષુ ચારિત્રમોને ક્ષીણ કરવા પ્રત્યે અવશ્ય પ્રવર્ત. દર્શન મોહનો તો અનુભવ ઘટર તોડતા જતા હતા, તો ચારિત્રમો સુધી જાય એવો આ જીવ હતો. કેટલો અંદાજ બાંધ્યો છે, બહુ સારો અંદાજ બાંધ્યો છે, ઘણું સારું લખાણ કર્યું છે. ભવિષ્ય પણ એ હિસાબે એ આત્માનું ઉજ્જવળ છે એમ એમના જ્ઞાન ઉપરથી લાગે છે. એ મુમુક્ષુનું ભવિષ્ય કંઈક ઉજ્જવળ હશે એવું લાગે છે. એ બનવા જોગ છો, સારા ઉચ્ચ પુણ્યની પદવીમાં ગયા હોય એ પણ બનવા જોગ છે, કારણ કે એવી વાત કરી છે. એમે કઈ કહેવાય નહીં, જીવનું સામર્થ્ય એટલું છે કે એક ઘડીમાં સાતમી નારકીનો ટાંકો બાંધે અને એક ઘડીમાં દેવલોકનો ઊંચા દેવલોકનો ટાંકો બાંધે. એના વિભાવમાં આટલી શક્તિ છે, સ્વભાવમાં કેટલી હશે એ તો વિચાર કરી લો. એક સેકન્ડમાં સિદ્ધપદનો ટાંકો બાંધે એવી વાત છે. એટલે અનંત અનંત સામર્થનો મોટો એટમ બોમ્બ અંદર ભર્યો છે. સામર્થનો કોઈ પાર નથી, શક્તિનો કોઈ પાર નથી, એવી ચીજ અંદરમાં મોજૂદ છે. સંભાળે એટલી વાર છે, પોતાના ભાનમાં આવે કે હું સામર્થવાળો છું, કાંઈ દિનને રાખો નથી, કે હું દિનહીનપણે જીવન વિતાવું એ કોઈ મારું સ્વરૂપ નથી. એને પોતાને સંભાળવું જોઈએ, પોતાનું સામર્થ્ય છે એને ભાનમાં આવીને સંભાળવા જેવું છે, તો એનું ફળ બહુ મોટું છે. એ બધાનું તાત્પર્ય તો એ નીકળે છે, સ્વરૂપની સંભાળ લેવી એ તાત્પર્ય નીકળે છે. તેદી ક્યાં હતું, તેદી ક્યાં હતું, મૌલિક એકદમ. એ તો મેં વાત કરી ને તમને ભાઈ, રાજકોટમાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં એક ભાઈ આવતા હતા, બે વર્ષથી જ મુમુક્ષુ આ બધું વળેલા હતા, પણ ગુજરાતી ભાષામાં ડોક્ટરેટ થયેલા હતા અને ત્યાંની કોલેજમાં ગુજરાતી ભાષાના પ્રોફેસર હતા. આમ પટેલ હતા, ડોક્ટર ઘનશ્યામ પટેલ કરીને એના લેખ આવે છે, અહીંયા દિવ્યધ્વનિમાં આવે છે માસિકમાં. બહુ નવા મુમુક્ષુ છે પણ એના લેખની પ્રશંસા એ ઘણી કરે છે અને ઇનામ કાઢે તો એ પહેલાં એને બધા ઇનામ એ લઈ જાય છે. કોઈક સૂક્ષ્મ વાળો માણસ છે, નાની ઉંમર છે, 40-45 વર્ષની ઉંમર છે. કણબી પટેલ એટલે કણબી કહેવાય ને, બ્રહ્મચર્ય લઈ લીધું છે. એના ઘરે એના મિસિસ છે, એ પણ ભણેલા ગણેલા છે, એ એજ્યુકેટેડ બાય છે, કુટુંબ આખું ભણેલું છે. પોતે એટલો બધો ભાવનાવાળો છે કે એને એક દિવસ ક્ષમાપના બોલવાનું કીધું, તમે ક્ષમાપના બોલો તો ભાઈ હતા, એટલે અભિનુભાઈ હતા, બધાની આંખમાંથી આંસુ નીકળી ગયા, એટલો ભાવનાવાળો બોલે તો એનો અવાજ ને બધું એવું. મેં કીધું તમે આ ભાષાનું આટલું બધું જ્ઞાન છે, તમે આટલું બધું વાંચ્યું છે, રાત્રે ચર્ચા કરવા હું મિત્રો ત્યાં આવતો હતો, રાતના 12-12 વાગ્યા હતા, બહુ રસિયો માણસ છે. હું તમે ગુજરાતી ઉઠી સાહિત્યમાં વધારે તમને સાહિત્ય કોનું સારું લાગ્યું? તો કે રવીન્દ્રનાથ ટાગોરને હારે કોઈ ન આવે. પછી બીજો પ્રશ્ન કર્યો, હવે કૃપાળુદેવની ભાષા અને રવીન્દ્રનાથ ટાગોરની ભાષા ગુજરાતી ભાષામાં તમે મેળવણી કરો, સરખામણી કરો, હં, તો કેમ લાગે છે? મને કે કૃપાળુદેવ પાસે રવીન્દ્રનાથ કાંઈ નથી, કે શું કીધું એને, એને આંક નો આપ્યા, માર્ક નો આપ્યા, કાંઈ નથી મને કે. આ તો કે ગજબની કોઈ વાત, એમની શૈલી ને એમની કોઈ શબ્દરચના, શબ્દને જે જોડે છે એ શબ્દકોશની બહાર જવું પડે છે અમારા લોકોને, સાક્ષર લોકોને, ભાષાના સાક્ષર લોકોને શબ્દકોશની બહાર જવું પડે એવું છે કે. એટલા તો એમના સંયોજન છે, શબ્દ સંયોજન છે, વાક્ય સંયોજન એવા છે, એની આગળ તો કે ટાગોર ફાગોર કાંઈ નથી કે. આવું બોલ્યું
માણસ,
એવું છે. ભલે હાથ ચોપડી ભણ્યા હતા, ઉઘાડમાં તો અસાધારણ અલૌકિક ઉઘાડ લઈને
આવ્યા છે.